તારીખ 19/6/1997 શ્રી સમયસાર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 205.
પોતાના પરમ તત્વનો અનુભવ છે જેને આત્માની ભૂતિ કહેવાય છે તે સમસ્ત જૈન શાસનનો અનુભવ છે. આત્માના અનુભવમાં સમસ્ત જૈન શાસનનો અનુભવ આવી જાય છે. આચારણ સૂત્રના મૂળમાં પહેલું સૂત્ર, પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર, જો એગમ જાણે તો સગમ જાણે, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. તો સર્વમાં જીનશાસન કાંઈ બાદ રહેતું નથી, સર્વમાં તો આખું જગત આવી જાય છે. આખા જગતમાં એની જીનશાસન તો બાદ રહેતું નથી. તો એ તીર્થંકર દેવ કી દિવ્ય ધ્વનિ કી મૂળ બાત હૈ. તો જો આત્મા કો જાનતા હૈ તો સર્વ કો જાનતા હૈ, વો સૂત્ર આયા. તો યહાં ભી કુમકુંદ આચાર્ય કહેતે હૈ કે જિસને આત્મા કા અનુભવ કિયા વો સમસ્ત જીન શાસન કા અનુભવ કરતા હૈ. હિન્દી મેં ચલા क्योंकि श्रुत ज्ञान स्वयं आत्मा ही है. वो अनुभव है वो श्रुत ज्ञान में होता है. और श्रुत ज्ञान आत्मा ही है ऐसा कहने के पीछे आचार्य श्री को स्वानुभव कैसे किया जाता है, माने स्वानुभव की विधि क्या है, वो दर्शाने का वहाँ अभिप्राय है. इसलिए यहाँ से ये बात चालू किया कि श्रुत ज्ञान स्वयं आत्मा ही है, क्योंकि अनुभव तो श्रुत ज्ञान में होता है और श्रुत ज्ञान का श्रुत ज्ञान में अनुभव होता है, और जो श्रुत ज्ञान का अनुभव श्रुत ज्ञान को होता है उसको ही आत्मा का अनुभव बोला जाता है, उसको ज्ञानानुभव भी बोला जाता है और उसको आत्मानुभव भी बोला जाता है. वो खोलेंगे, वो बात खोलेंगे, ठीक है, मैं वो बात खोलेंगे. लेकिन सामान्य है वो भी श्रुत ज्ञान है और विशेष है भी वो भी श्रुत ज्ञान ही है. वो तो श्रुत ज्ञान का दो अंग है, जो श्रुत ज्ञान की पर्याय है उसका दो अंग है, एक सामान्य और एक विशेष. तो इसलिए सामान्य वो श्रुत ज्ञान नहीं है, सो बात तो नहीं. इसलिए यहां से चालू किया कि श्रुत ज्ञान ही आत्मा है. और देखो, तुमको तुम्हारा ज्ञान का अनुभव हो रहा है, दूसरे पदार्थ का अनुभव हो रहा है, वो भ्रांति है. खट्टा मीठा कड़वा अनुभव वो भ्रांति है, ठंडी गर्मी का अनुभव भ्रांति है. क्यों? कि हो ही नहीं सकता. क्या ज्ञान में दूसरे का अनुभव होने का अवकाश ही नहीं है? भ्रांति से ऐसा लगता है कि मेरे में होता है, बाकी वो होता नहीं है. अगर ज्ञान में होता तो उसका नाश नहीं होता, ज्ञान में अगर प्रवेश हो जाता तो उसका नाश नहीं होता, तो प्रवेश तो होता नहीं. जैसे दर्पण में अग्नि का प्रवेश नहीं, इसलिए दर्पण में अग्नि दिखने पर भी दर्पण तो गर्म होता नहीं, अग्नि की ज्वाला दिखती है दर्पण में, दर्पण कितना गर्म होता है। सच्चा अग्नि लगे, अगर दर्पण मालूम नहीं हुए तो सच्चा अग्नि लगे, लेकिन वहां बिल्कुल अग्नि का एक अंश भी नहीं है, एक कण भी नहीं है अग्नि का। अब देखो कि ये अग्नि का जो प्रतिबिंब है वो भी दर्पण की विशेष अवस्था है, और एकाकार बिना प्रतिबिंब वाली दशा वो दर्पण की सामान्य अवस्था है। दो, तीसरा कि कांच का दल है वो पूरा दर्पण है, जहां प्रतिबिंब आता है वो तो एक ऊपर की सपाटी है, इसके पीछे तो पूरा दल है, ये सब मिलके पूरा दर्पण है। कांच का दल और सपाटी मिलके, फिर सपाटी का दो अंग है, एक दर्पण वाला और एक दर्पण बिना का, बिना एक प्रतिबिंब वाला और एक बिना प्रतिबिंब वाला, दो अंग है उसका, एक सामान्य और एक विशेष। अब जो विशेष है उसमें कोई प्रतिबिंब टिकता नहीं। अब अपने अनुभव को देख लो कि हमारा जो आत्मा है चैतन्य पिंड, वो चैतन्य दल है, उसकी एक कोई ऊपर की सपाटी में सूक्ष्म भाव में प्रतिबिंब आता है, आता है चला जाता है, आता है चला जाता है, कोई टिकता नहीं। बिना प्रतिबिंब वाला ज्ञान तो हमेशा रहता है सामान्य, तो अब हम जो प्रतिबिंब आता है उसकी पकड़ में आ जाते हैं, उसकी पकड़ में उतने आ जाते हैं कि सारा दल और सामान्य अवस्था दोनों को भूल जाते हैं, चुप जाते हैं। जबकि मेजर पार्ट तो वो है, ये तो उतना मामूली है कि दर्पण में प्रतिबिंब आया चला गया, आया चला गया, प्रतिबिंब आया चला गया, तो बहुत मामूली है, और इसकी कोई असर रहती नहीं, विशेष पर भी नहीं रहती, सामान्य पर तो खैर हो ही नहीं सकती, विशेष पर भी कहाँ रहती है कोई असर। शरीर में तो एक बचपन में भी एक घाव होगा ना, तो इसका निशान रह जाएगा, एक फोड़ा होता है तो उसका निशान रह जाता है, रहता है कि नहीं, इधर वो टीका करते तो रह जाता है कि नहीं सारी जिंदगी। उतनी भी असर ज्ञान पर नेक ही नहीं है जिसका प्रतिबिंब वो झेलता है, कोई असर रहती नहीं। क्यों? सर्वथा भिन्नत्व है, सर्वथा भिन्नत्व होने के बावजूद भी हम इसका अनुभव कर लेते हैं, जैसे हमारे में प्रवेश हो गया हो, जैसे हमारे में प्रवेश हो गया हो, ऐसा अनुभव कर लेते हैं। ये बात होती है, तो ये गलती है हमारी, ये भ्रमित अवस्था में ऐसा होता है। तो वास्तविकता देख करके उसको गौण करना है, तो जब इसकी कोई असर नहीं है, खाली उसका प्रतिबिंब आता है, इसमें हम क्यों डूब जाएं? वो प्रतिबिंब हुआ उसमें क्यों डूब जाए? जिस चीज का प्रतिबिंब है वो तो कहीं दूर पड़ी है, और जहां प्रतिबिंब आता है उसमें हम हो जाते हैं पूरे से पूरे, और उसी के कारण से दुखी होते हैं। हमारा प्रयोजन तो, मतलब तो दुख नहीं होने का है, सुखी होने का है। तो हम हमारे आत्मा की वास्तविक परिस्थिति देखें तो हमको दुख होने का कोई कारण नहीं है, कोई कारण है ही नहीं। हमारा भ्रम छूटे तो दुख मिटे, और भ्रम में रहे तो दुख हो जाए, बस दुखी हो जाए हम। तो संवेदन रूप अनुभव सामान्य में होता है, विशेष में तो प्रतिबिंब आता है। दोनों का काम अलग अलग है, अनुभव करना सामान्य का काम है और प्रतिबिंब को झेलना वो विशेष ज्ञान का काम है। अब हमको विशेष को गौण करना है और सामान्य को मुख्य करना है, वही हमारा काम करने का जितना भी कर्तव्य है वो उतना ही है। वो कैसे करना, किस पद्धति से करना, उस पर ये गाथा सारी है, टीका है, कोई विषय है टीका का। तो क्या कहा कि शुद्ध ज्ञान स्वयं आत्मा ही है, इसलिए जो ज्ञान की अनुभूति है, ज्ञान का अनुभव है, वो आत्मा का ही अनुभव है। क्यों? क्योंकि ज्ञान और आत्मा अलग अलग नहीं है, ज्ञान और आत्मा अलग अलग नहीं है। जैसे दर्पण का दल और दर्पण दर्पण की सपाटी, बीच में क्या अंतर है? अनंतर है, वो तो उसका ही अंग है। पूरा जो कांच का दल है उसकी जो ऊपर की सपाटी है उसमें कोई जॉइंट नहीं है, अंतर ही नहीं है, तो वो स्वरूप ही है। ऐसे ज्ञान स्वरूपी, ज्ञान पिंड आत्मा और दर्पण झेलने वाली अवस्था, दोनों में कोई अंतर बीच में है ही नहीं। इसलिए ज्ञान का अनुभव आत्मा का अनुभव है। तो कोई ये कहेंगे कि ज्ञान का अनुभव आत्मा का अनुभव है, ऐसा हमको अनुभव में क्यों नहीं आता, ये प्रश्न यहाँ उपस्थित हो सकता है। कि जब ज्ञान का अनुभव आत्मा का अनुभव आचार्य श्री कहते हैं, लेकिन हमको ऐसा क्यों नहीं लगता है? कि तुम ज्ञान का अनुभव तो करते हो, लेकिन मानते हो, जानते हो कि हमको ज्ञेय का अनुभव हो रहा है। जैसे हम खाने के वक्त इन दिनों में आम खाते हैं, अच्छी क्वालिटी की बंबई से आपूस मंगाई, खाते वक्त लगता है कि हम आम खाते हैं, वास्तव में आम का एक परमाणु भी ज्ञान को छूता नहीं, स्पर्श करता नहीं, और ज्ञान उसको छूता स्पर्श करता नहीं। क्योंकि एक सेकंड के पीछे कुछ नहीं ज्ञान में, पहले जो प्रतिबिंब हुआ इस वक्त भ्रम हो गया कि हमको मिला, ये स्वाद हमको मिला। स्वाद है वो तो आम के परमाणु की रस गुण की अवस्था है, उसमें कई प्रकार के गुण हैं, उसमें रस नाम का भी गुण है। तो मीठा खटखट्टा मीठा जो रस होता है जैसा भी, उसकी वो अवस्था है, वो आम के साथ अभेद है और ज्ञान से बिल्कुल भिन्न है। और ज्ञान की अवस्था ज्ञान पिंड से अभेद है और आम से बिल्कुल जुदी है, अलग है। ये वास्तविकता है, वो वास्तविकता को हम भूल जाते हैं, चूक जाते हैं, पर लगता है कि मेरे में आया, तो स्वाद आया, मेरे में स्वाद आया, लेकिन तुमको तो छुआ छुआ ही नहीं है, वो तो प्रतिबिंब आया है और वो प्रतिबिंब भी टिकने वाला है ही नहीं, चला जाएगा, तुम उसको पकड़ना चाहता है। तो ऐसा स्वाद मुझे मिला करे, रहा करे, मिला करे, रहा करे, लेकिन वो तो टिकने वाली चीज है ही नहीं, टिकाना चाहे तो भी नहीं टिकेगी। और ज्ञान तो कोरा रहेगा, वह भी कोरा और कोरा रहेगा। तो भ्रांति का जो सबसे बड़ा दोष है तो वास्तविक वस्तु स्वरूप का ज्ञान से मिटता है, छूटता है। वेदांत आदि में भी कहते हैं कि ये भ्रम है उसको छोड़ो, उपदेश तो बराबर है, उपदेश बोध और सिद्धांत बोध में फर्क नहीं, एक उपदेश बोध वेदांत का और उपदेश बोध जैन का, इसमें फर्क नहीं है। मां दोनों बोलता है कि भ्रम को छोड़ो, लेकिन हाँ, लेकिन किस आधार से? भ्रम सत्यम जगन मिथ्या, लेकिन किस आधार से छोड़े? कि वास्तविकता के आधार से छोड़ो, वस्तु का जो स्वरूप है वास्तविक, उस स्वरूप ज्ञान के आधार से छोड़ो, वो सिद्धांत ज्ञान है। इसके बिना छोड़ने का कहेंगे लेकिन छूटेगा। वहाँ उपदेश ही चला है, हाँ उपदेश ही चला है बस, और कुछ नहीं। आत्मा का दृढ़ क्षेत्र काल भाव से कोई वहाँ साइंस नहीं है, तो कल्पना किया है कि आत्मा है, वो परम ब्रह्म है और पूरे जगत में उसका व्याप्य व्यापक रूप क्षेत्र है, और जैसे समुद्र में, बड़े समुद्र में तरंगे उठती हैं, वैसे ये तरंगे उठी है, उसको हम विकार कहते हैं, विभाव कहते हैं, और उसी से ही सारा जगत की कल्पनाएं और भ्रम पैदा होते हैं। तो ध्यान लगा के तो तरंग को छोड़ दो, भ्रम को छोड़ दो, ऐसा वहाँ लॉजिक चलता है। कुछ तो उपदेश के पीछे लॉजिक है, साइंस नहीं है। जैन दर्शन का उपदेश है तो उपदेश लॉजिक से भी सपोर्टेड है, साइंस से भी सपोर्टेड है, और मैथमेटिक्स से भी सपोर्टेड है। वहाँ लॉजिक है और कुछ नहीं है, साइंस और मैथमेटिक्स नहीं है, क्योंकि साइंस मैथमेटिक्स आपस में रिलेटेड है, वो दो चीज माने हैं। इसलिए वहाँ उपदेश में कोई टिक नहीं सकते, उपदेश में स्थिर हो गए तो केवल ज्ञान हो जाए, टिक ही नहीं सकते। किस आधार से टिके? साइंस तो है ही नहीं, तो समाधान तो आएगा नहीं। हम कल्पना करें कि आत्मा पूरे विश्व में एक परम ब्रह्म व्यापक है, लेकिन अनुभव तुमको क्या होता है? होता है सारे विश्व में होता है या इधर ही होता है? तो जैन दर्शन बोलता है कि तुम्हारा क्षेत्र स्वदेह प्रमाण है। कितना है? स्वदेह प्रमाण, जितना जिसका शरीर उतना आत्मा का क्षेत्र। हाँ, पर बनने भिन्न छे जय मसी। अच्छा, शरीर मोटा होगा थोड़ा क्षेत्र बढ़ेगा, शरीर दुबला होगा थोड़ा क्षेत्र घटेगा, क्यों? तो चैतन्य प्रकाश है। जैसे एक प्रकाश बड़े कमरे में है तो उतना प्रकाश है, छोटे कमरे में है तो उतना प्रकाश है, ऐसा फैलता है। बाकी है दोनों अलग, शरीर अलग, आत्मा अलग, दोनों तत्व ही अलग है, जड़ चैतन्य अलग अलग तत्व है, जाति अलग है। अब मूल बात पर आते हैं अपन,
कि जो ज्ञान की अनुभूति है वो आत्मा की अनुभूति कही, क्योंकि दो में अंतर नहीं है। अब वहां परंतु, अब वहां, अब बात को खोलना है ऐसा कहकर के, परंतु अब वहां सामान्य ज्ञान के आविर्भाव और विशेष व्याकार ज्ञान के त्योभाव से जब ज्ञान मात्र का अनुभव किया जाता है तब ज्ञान प्रगट अनुभव में आता है। तो इस प्रश्न अपने उठाया था कि ज्ञान के अनुभव में आत्मा का अनुभव हमको क्यों नहीं हो रहा है, तो तुमको कब होगा कि ज्ञान सामान्य का आविर्भाव और विशेष ज्ञाकार ज्ञान का तिरोभाव होगा तब ज्ञान मात्र का अनुभव करने पर प्रकट रूप से ज्ञान अनुभव में आता है। ये नहीं हो रहा है, ऐसा नहीं हो करके उल्टा हो रहा है कि ज्ञाकार ज्ञान का आविर्भाव हो रहा है और ज्ञानाकार ज्ञान का, ज्ञान सामान्य का तिरोभाव हो रहा है। तो ज्ञान आत्मा रूप अनुभव में आता नहीं है, और ज्ञान और आत्मा का अनुभव नहीं होता है तो फिर मनुष्य बोलता है कि हमको स्वाद का अनुभव हुआ, हमको ठंडी गर्मी का अनुभव हुआ, कि नहीं। ज्ञानी बोलते हैं कि तुम भ्रम में हो, तुमको तुम्हारा ज्ञान का अनुभव है लेकिन तुम्हारा आविर्भाव तिरोभाव में उल्टा पना है, इसलिए तुमको सही बात मालूम पड़ती नहीं है। जो परिस्थिति है वो तुमको मालूम नहीं पड़ती है, उल्टी मालूम पड़ती है। लेकिन उल्टी मालूम पड़ने से वस्तु स्थिति तो बदलती नहीं। त्रासी आंखें बे चंद्र देखा है आकाश में, आंख जानी त्रासी हो, त्रासी आंख आपने करी हो तो कर सके, उपचार में आंगली जरा दबाओ तो कहीं चंद्र बे देखा से, तमने क्लियरली बे चंद्र देखा से कितना। तो तमे एम कहो कि भाई चोखा बे चंद्र देखा से कितना, चोखे चोखा तो के क्या क्या छे बे वच्चे, तो के बे वच्चे एक फूट नो अंतर छे, अंदाज में कही दू छू कि बे वच्चे एक फूट नो अंतर छे, बाजू बाजू में बे चंद्र छे एटले चोखा देखाय छे मने, कितने कहीं चंद्र बे थी जाए छे, तो ये दृष्टि भ्रम छे। शू छे ये दृष्टि भ्रम छे। ये आंख बराबर होय तो सामे जेटली चीज छे ए प्रमाणे देखाय, બીજી રીતે ન દેખાય। એમ અહીંયા પણ જ્ઞાન વિશેષના આવિર્ભાવથી જે જ્ઞાનનું જ્ઞાન વેદન સંવેદન છે એ ઢંકાઈ જાય છે, આચ્છાદિત થઈ જાય છે, અને જીવને ભ્રમ થાય છે કે મને સામી ચીજનો અનુભવ થાય છે। અનુભવ થાય ને એ વખતે પણ જ્ઞાનનો થાય છે, પણ એને લાગે છે ઉલટું બે ચંદ્ર દેખાય એવું, અને એવું જ્યારે ઉલટું લાગે છે ત્યારે એ જ્ઞેયના પ્રતિબિંબથી જ્ઞેય ઉપર એટલો બધો આકર્ષિત થાય છે આત્મા, આવ્યું તો ખાલી અહીંયા પ્રતિબિંબ પણ એમાં આવિર્ભાવ એટલે ભાવાન્વિત થઈ જાય છે, એટલો બધો ચાલે છે એનો ભાવ ચાલે છે, પછી જ્ઞેય ઉપર જાય છે અને પછી માથાફોડ જ્ઞેય હારે કરે છે। આ જ્ઞેય સારું છે, આ જ્ઞેય ખરાબ છે, આ ચીજ સારી છે, આ ચીજ ખરાબ છે, સારી છે ને રાખવા માંગે છે, ખરાબ છે ને કાઢવા માંગે છે, કરી શકતો નથી કાંઈ, કેમ કે જ્ઞાન નેત્ર જેવું છે, નેત્રમાં તમને દેખાય ગમે તેવું પણ નેત્ર કાંઈ એને આગુ પાછું તો કરી શકે નહીં, नेत्र में उकड़ो देखा, नेत्र में कूड़ा देखने में आया, कूड़ा का ढेर, तो क्या नेत्र उसको खिसका सकता है, टोकरा भर भर के उसको और जगह डाल सकता है नेत्र द्वारा, वो जान सकता है, उसकी मर्यादा कितनी है जानने की। जानने में चाहे पसंद आए चाहे पसंद नहीं आए, लेकिन जानने के अलावा दूसरा कार्य क्षेत्र की मर्यादा नहीं है उसकी, तो कुछ कर सके, ऐसे आत्मा की मर्यादा नहीं है जानने के सिवा। अब उल्टी पद्धति से जान रहा है तो दुखी हो रहा है, योग ने जानने में आया वो ने भाव का आविर्भाव कर दिया। आविर्भाव माने क्या, कि उसमें बहुत भाना, उसको बहुत भाना, वो बहुत भाने से जो भावना है, भाने की भावना है वो तीव्र होती है, उसको कहते हैं आविर्भाव। जैसे किसी को गुस्सा आया वो तीव्र हुआ तो क्रोध का आविर्भाव हुआ, ऐसा कहते हैं, क्या क्रोध हुआ और क्रोध का आविर्भाव हुआ, क्योंकि क्रोध भाव में वो भावान्वित हो गया। तो आविर्भाव होना और भावान्वित होना एक ही बात है, क्यों कि जो नहीं था उसकी असर मेरे ज्ञान में आई, ये भ्रम हुआ, उसकी असर आ ही नहीं सकती, सिवा प्रतिबिंब कुछ हो ही नहीं सकता, वो भी अनित्य टिकने वाला नहीं। तो आचार्य श्रीमान उपदेश उतना देते हैं कि देखो जो दोषी है, तुम्हारा ज्ञान सामान्य है और तुम्हारा ज्ञान विशेष है, तुम सामान्य को छोड़कर विशेष में भावान्वित होते हो, अब तुम विशेष को छोड़कर सामान्य में भावान्वित हो जाओ। दोनों उपलब्ध है तुम्हारी अवस्था, ज्ञान की अवस्था में दोनों अंग उपलब्ध है, ये जो ज्ञानी ध्यान करते हैं उसमें क्या करते हैं, अब देखो आपको बताएं भीतर की बात, कि ये जो ज्ञान वेदन है उसका आविर्भाव करते जाते हैं। वैसे ही बिना ध्यान के काल में भी वही वो प्रोसेस करते हैं, वही प्रक्रिया करते हैं, कि जो जो ज्ञान में आते हैं उसको गौण करते जाते हैं, जो जो ज्ञान में आते हैं उसको गौण करते जाते हैं, इसलिए उसको ज्ञेय में लुब्धता आकर्षपणा नहीं, आकर्षितपणा नहीं होता है, उसको गौण कर देते हैं। और गौण मुख्य कहां तक तो होता है, अपनत्व होने से होता है, मेरा वहां मुख्यपणा है, जहां मेरापणा नहीं वहां गौणपणा है। जैसे बाहर चार छह गाड़ी पड़ी है, अपन देखो मुख्यता किसकी है, अपनी है इसकी, कुछ वहां गड़बड़ हुई मानो, कभी दो गैया झगड़ी और टकराई, ध्यान कहां जाएगा मेरी गाड़ी पर कहां जाएगा, इसको कुछ हुआ क्या नहीं हुआ तो मुख्यता किसकी आती है, अपनत्व होता है वहां, और आविर्भाव उसका ही होता है। तो जो जो में अपनापन कल्पना किया है, जो बिन होने है, बिन है फिर भी वो आविर्भाव होने का कारण बना है, बनेगा, और वो आकुलता का कारण बनेगा, ये दुख का स्वरूप है, आकुलता दुख का स्वरूप है। भिन्न को भिन्न जान करके, अपनत्व छोड़ करके, ज्ञान में जानने में आवे तो भी उसको गौण करके, सामान्य का आविर्भाव करना, ज्ञान वेदन का आविर्भाव करना, वो अपनत्व करके, कैसे अपनत्व अगर इधर करना है कि जो ज्ञान वेदन है सोई में उसमें अपनत्व करके उसकी मुख्यता करके उस वेदन को आविर्भूत करना, यही ज्ञानी का ज्ञान व्यापार है। और ध्यान में भी वही व्यापार करते हैं और ज्ञान में भी वही व्यापार करते हैं। तो ध्यान में क्या है कि दूसरी प्रवृत्ति नहीं है दूसरे ज्ञेयों के साथ। हाँ, जिसको ज्ञेयों का आकर्षण है उसको तो ध्यान में भी वही चीज आएगी। क्या? जिसको जिस ज्ञेय का आकर्षण है वो तो ध्यान लगाने को बैठेगा तो वो चीज आने लगेगी, लेकिन जिसको भिन्नपना जाना अपनत्व नहीं रखा उसमें अच्छा बुरा का कोई सवाल नहीं है, क्योंकि मेरे को वो छूता भी नहीं है, स्पर्श करता भी नहीं है, कोई अच्छा है ही नहीं कोई बुरा है ही नहीं, सब चारों पड़खों से उसकी जब गौणता हो जाती है चारों पड़खों से, तब ध्यान में डिस्टर्बेंस नहीं होता। जब ध्यान में डिस्टर्बेंस नहीं होता है, आत्मा बहुत बहुत रमणीय पदार्थ है, इसके जैसा कोई रमणीय पदार्थ जगत में है ही नहीं, ऐसी बात है। तो बस जो रमणीय पदार्थ है उसमें तुम रमणता करो, जैसे कोई अच्छा बाग है तो लोग फुवारे हैं वगैरह वगैरह, फूल है, हरियाली है, वहाँ लोग खेलते हैं या क्रीड़ा करते हैं, नाम करते हैं, जैसे कोई स्विमिंग बात हो, ऐसे तुम अपने चैतन्य बाग में क्रीड़ा करो और आराम भी वहीं करो और अपना आनंद का भोजन भी वहीं करो, कोई कमी तो है ही नहीं उसमें। देखो, सुख है, शांति है, आनंद है, फिर चाहिए भी क्या? और सुख शांति आनंद आत्मा को छोड़ करके और जगह है ही नहीं, सब शून्य है इससे। फिर भी तुमको वहां से सुख शांति लेना हो तो तुमको आकुलता मिलेगी, सुख शांति मिलेगी? इसलिए ज्ञान सामान्य का आविर्भाव कराया है, वही आत्मानुभव और आत्मानुभूति करने का एक ही मात्र उपाय है, इलाज है। और ये आत्मानुभव होने से सारा जीन शासन का अनुभव हो गया जा, वही जीवंत जीन शासन है जो आत्मानुभूति संपन्न है। ऐसे ज्ञानी स्वयं जीवंत जीन शासन है। अब जीन शासन को और जगह लेने का कोई सवाल, देखने का सवाल नहीं रहा। ये बात आचार्य श्री अपनी शास्त्रीय परिभाषा में करेंगे। अमृतचंद्र आचार्य है, बहुत विद्वान है और सारे विश्व के अन्य दर्शनों को कोई कुछ भी बात काटने की जगह नहीं रहे ऐसी अकाट्य भाषा में वो अपनी बात पुटअप करते हैं, इसलिए थोड़ी विद्वत्ता उसमें अधिक आती है, क्योंकि तो उनके सामने सारा जगत पड़ा है। कहीं लोगों को ऐसा लगे कभी शास्त्र की भाषा बहुत कठिन लगती है, सरल नहीं है इसलिए समझ में नहीं आती है, लेकिन जो शास्त्र लिखने वाले आचार्य होते हैं वो मात्र एक वर्ग को ख्याल में नहीं रखते हैं, पूरे विश्व के सभी लोगों को ख्याल में रखते हुए। क्यों? बहुत से लोग सामने आते हैं तो वहाँ तो ठोस बात होनी चाहिए, बात उतनी मजबूत होनी चाहिए कि वहाँ कोई कुतर्क करने की जगह नहीं रहे।
ત્યારે અમને લોકો મને ખબર પડી કે જેમ છે તેમ સમાજ આટલું ઊંડું છે, આપણે કઈ ત્યારે ખબર પડી
જેમ છે તેમ સમાજ
એટલે પેલા તો જનરલ મિનિંગ ગયેલા હતા, આટલું ઊંડું છે અત્યારે ખબર પડી. જેમ છે તેમ સમજ. બળદેવ કહ્યું તો માથું ટકરાઈ જાય એવું કામ છે.
અધ્યાત્મ નો વિષય ઊંડાણ વાળો છે. અધ્યાત્મ નો જે વિષય છે ને એ ઊંડાણ વાળો છે. એટલે હવે અહીંયા આચાર્ય ઊંડાણમાં લઈ જાય છે આપણને. પરંતુ અબ વહા એમ કરીને હવે કઈ અહીંયા તમે ઊંડા ઉતરો. ક્યું કે હમ અપને સ્વરૂપ કો ખો બેઠે હૈ. મેને હૈ તો હીરા ઘર મેં, લેકિન પતા નહીં ચલતા તો ઘર મેં હૈ તો નહીં હૈ કે બરાબર હૈ, ખો ગયા હૈ. વૈસે પરમાત્મા હૈ તો નિજ અંતર મેં હી હૈ, લેકિન હમકો માલુમ નહીં તો કહાં ખોજે. કે જ્ઞાન પ્રકાશ મેં કહાં ખોજના. ચૈતન્ય હીરા ખો ગયા હૈ પરમાત્મા, उसको ज्ञान प्रकाश में खोजने का है. शरीर में भी खोजने की जरूरत नहीं और राग द्वेष मोह में भी खोजने की जरूरत नहीं है. ज्ञान प्रकाश में उसको खोजो. तो ज्ञान प्रकाश में दो बात है, ज्ञान विशेष और ज्ञान सामान्य. तो कोई विशेष को छोड़ो, ज्ञान सामान्य को मुख्य करो. ये बात है. हाँ, चित्त को चेतना में लीन करना. और उन्होंने वो बात और भी किया है, मैं बोलना भूल गया. ऐसे बात आई ना कि आत्मा बहुत सुंदर है, तो उन्होंने ये अपनी भाषा में लिखा है कि देख तेरे परमात्मा से उत्कृष्ट और अधिक जगत में कौन सा पदार्थ दूसरा है કે જિસે તું ઇસકા ધ્યાન છોડ કરકે દૂસરે પદાર્થ કા ધ્યાન કરતે હો. જ્ઞાની કો ભી ઠપ કરા હૈ કે તેરા ઉપયોગ ક્યો બહાર જાતા હૈ. તુમકો તો તુમ્હારા આત્મા કા દર્શન હુઆ હૈ. જબ તુમ્હારા દર્શન તુમકો હુઆ હૈ તો નિજ પરમાત્મા સે કોન અધિક હૈ, કોન ઉત્કૃષ્ટ હૈ કે જિસે તુમ ઇસકો છોડ કરકે દૂસરે કા ધ્યાન કરતા કરતે હો. તુમ્હારા ધ્યાન મેં તો એક હી ચીજ હોની ચાહીએ. ઇસલિયે કૃપાલુ દેવ ને અંતિમ પદ મેં ગાયા કે સુખ ધામ અનંત સુસંત ચહી. જીતને ભી સંત હૈ વો ઉસકી ચાહના કરતે હૈ કે જો અનંત સુખ કા ધામ હૈ. કિસ તરહ કે દિન રાત્ર રહે તદો ધ્યાન નહીં. उनको तो रात्रि दिन उसका ही ध्यान रहता है. क्योंकि इससे अधिक कोई पदार्थ है ही नहीं, तो इसका ही ध्यान रहता है, दूसरे का ध्यान होता नहीं. क्या है कि वो तो अनंत शांति है, उसमें परम शांति. पर शांति पर मैंने परम परम पर शांति अनंत सुधामय अमृतमयी शांति है उसमें. कितनी? थोड़ी बहुत नहीं, અનંત 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 અમૃતમય અનંત શાંતિ હૈ. જિસકી કોઈ હદ નહીં હૈ ઉતની અનંત શાંતિ. ઉસમે વો ઝુક જાતે હૈ પ્રણમો પદ પે. પ્રણમો મેને ઉસકો નમન કરતા હું, ઝુક જાતા હું ઉસમે. યહી મેરે પરિણામ ઝુકતે હૈ, વહી ઉત્કૃષ્ટ હૈ. પ્રણમો પદ પે વર મેને ઉત્કૃષ્ટ. વર મેને વરદાન મેને ઉત્કૃષ્ટ દાન. વરદાન શબ્દ નહીં, વરદાન માર્કેટ વરદાન. મેને વર મને ઉત્કૃષ્ટ, વહી ઉત્કૃષ્ટ હૈ. જો અપના સ્વરૂપ હૈ પરમાત્મ તત્વ, વહી ઉત્કૃષ્ટ હૈ. ઓર ઓ હંમેશા ઉસકા વિજય હો, વહી જયવંત હો. ઉસકી હાર કભી નહીં હો. ક્યાં બોલો? ખબર છે કયા સ્વરૂપે ચેતનાને જોવી? પ્રશ્ન તો આટલો છે ને કે ચેતનાને કયા સ્વરૂપે જોવી? તો કે સુખ સ્વરૂપે જોવી, શાંતિના સ્વરૂપે જોવી, આનંદના સ્વરૂપે જોવી. જ્યાં સુખ શાંતિ અને આનંદ છે ત્યાં જીવના પરિણામનું ખેંચાણ છે. અત્યારે બહારમાં ખેંચાણ છે, શા હિસાબે છે કે ક્યાંક સુખની કલ્પના છે, ક્યાંક બીજે ક્યાંક. જ્યાં સુખની કલ્પના છે ત્યાં પરિણામ ખેંચાય છે કે નહીં? હે, તો ત્યાં સુખ હોય તો બતાવી દો. તમે જે પદાર્થને સુખનું કારણ કે સુખનું સ્થાન કે સુખરૂપ માનતા હોય ત્યાં સુખ બતાવી દો. કેવી રીતે સુખ છે સાયન્ટિફિકલી આપણે જોવું છે. બહુ બુદ્ધિશાળી માણસને આ પ્રશ્ન પૂછો કે તમે લોકો આખી દુનિયાના બુદ્ધિશાળી માણસો અને દોર છે ક્યાં? તો પૈસા પાછળ. કેમ કે એ એક એવી કરન્સી છે, પછી રૂપીમાં હોય કે ડોલરમાં હોય બીજી વાત છે, એ કરન્સી ચીજ એવી છે કે યુ કેન પરચેસ. હા, તમે કોઈ પણ ચીજ ખરીદી શકો. હવે આખરમાં તો વાત એ છે કે તમને ચીજથી મતલબ નથી, તમને સુખથી મતલબ છે. બરાબર, ચીજથી મતલબ નથી તમને, સુખથી મતલબ છે. કેમ કે જો ચીજથી મતલબ હોય તો તમે ચીજને છોડો જ નહીં. માનો કે તમને ખાવામાં સુખ લાગ્યું તો મીઠાઈ ખાવામાં સુખ, તો તમે મીઠાઈ ખાધે રાખો કે નહીં? જો ચીજથી મતલબ હોય તો તમે ખાવાનું છોડો જ નહીં. પણ તમને સુખની મતલબ હતો તો સુખની કલ્પના રહી ત્યાં સુધી તમે એ ચીજને રાખે. જે તમારી કલ્પના છૂટી તો પદાર્થને ધક્કો માર્યો, ચાલે તમે ન જોઈએ ન ચાલે. પછી કોઈ પરાણે ખવડાવે તો વોમિટ થાય, અથવા એલર્જી થાય, આપણે કોઈ અર્થ પડી ગયું, ચીજ તો એ નહીં છે. એટલે આખરમાં તમે જેની પાછળ દોડો છો એ ચીજ તમને હાથમાં આવતી નથી, તમે સુખની પાછળ દોડો છો. સુખને કારણે ભલે પૈસાની પાછળ દોડો છો, પણ આખરમાં તમે સુખની પાછળ દોડો છો. સુખ તમારા હાથમાં આવતું નથી, એટલે તમારી દોડ છે ચાલુ રહી છે. તો તમે બુદ્ધિશાળી કહો ના, તમારો આ વર્તમાન જે પીરિયડ ચાલે છે એ એકદમ મટીરિયાલિઝમનો પીરિયડ છે. તમે બધી વાતને મટીરિયલાઇઝ કરો. ઇલેક્ટ્રિસિટી તો બલ્બ થવો જોઈએ, તો ઇલેક્ટ્રિસિટી છે, અધરવાઇઝ નો. જ્યારે મટીરિયાલિસ્ટિક પીપલ છો તમે બધા, પૈસા પાસેથી બધા મટીરિયાલિસ્ટિક જ છે, પૈસા સિવાય સમજતા જ નથી બીજી ભાષા. એ લોકો બીજી ભાષામાં કઈ સમજતા જ નથી, આપણું ફક્ત પૈસામાં. અરે રૂપ પણ પૈસામાં એમ કે છે. કેમ કે ભાઈ પ્લાસ્ટિક સર્જરી કરાવો, કોસ્મેટિક કરાવો, ફળાણું ભીંતનું સુગંધ આ તે બધી વાત ત્યાંથી જ કાઉન્ટ થાય છે, બીજી ભાષા નથી લોકોની પાસે. તો મારે એમ કહેવું છે કે હેવ યુ મટીરિયલાઇઝ હેપીનેસ? સુખને તમે મટીરિયલાઇઝ ક્યાં કરી? જો મટીરિયલાઇઝ થતું નથી તમારું સુખ, તો પછી આ બુદ્ધિમાન પણ ક્યાંનું? બુદ્ધિશાળી ગણવા કે મૂર્ખ ગણવા? મેં તો પ્રશ્ન ઉઠાવ્યો, ખરાબ નહીં લગાડતા કીધું. તમે લોકો છો બુદ્ધિશાળી એમાં સવાલ નહીં, પણ હવળી ચાલે છે કે અબળી ચાલે છે એ મારો પ્રશ્ન છે. બુદ્ધિ નથી એવું નથી કહેવા માંગતો, પણ અવળી બી ચાલે ને સવળી બી ચાલે. અવળી ચાલે છે એમાં દુઃખી થવાનું થાય છે. ત્યારે જૈન દર્શનમાં તીર્થંકરો જેવા મહાત્માઓએ જ્ઞાની પુરુષોએ મટીરિયલાઇઝ કર્યું છે સુખને. સુખ છે એ એક પદાર્થમાં છે, એ પદાર્થને જીવ અથવા આત્મા કહેવામાં આવે છે.
અને તે શક્તિ રૂપે છે, પાવર રૂપે છે, એને યુટિલાઇઝ કરી શકાય છે. જેમ પાવરને આપણે બલ્બમાં પણ યુટિલાઇઝ કરીએ, અને પંખામાં પણ કરીએ, અને ફ્રીજમાં પણ કરીએ, અને ગીઝરમાં પણ કરીએ, હીટરમાં પણ કરીએ, અને અનેક જગ્યાએ કરીએ છીએ. અત્યારે તો ઇલેક્ટ્રિસિટીને અનેક જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ, કેમ કે પાવર છે, પાવર ઇઝ પાવર. પછી એને જ્યાં કામે લગાડો ત્યાં એ કામે લાગે. એમ આત્મામાં સુખનો પાવર છે બેહદ. જેમ અગ્નિનો એક પણીઓ આખા દુનિયાને બાળે, કેટલા કાપડને બાળે, કેટલા રૂને બાળે, કેટલા કાગળને બાળે, કેટલા લાકડાને બાળે, જેટલા હોય એટલાને થાકે, અગ્નિ થાકે, એક કણીઓ છે એટલે થાકે કે નહીં, ડેવલપ થઈ જાય. એવી રીતે આત્મામાં અનંત સુખનો પાવર છે. એને યોગ્ય પ્રક્રિયાથી એને યુટિલાઇઝ કરવાની વાત છે તો એ સુખનો અનુભવ થાય. અને આત્મા કોઈના વિના પણ સુખી રહે છે અને સુખી થાય છે, કોઈ સાધન વિના. એને એના એનો પુરાવો આપણા મુનિરાજો છે, એ કોઈ સાધન રાખતા નથી છતાં સુખી છે. એગંત સુહી મુનિ વિતરાગી તીર્થંકરો, હતું એ મૂકીને નીકળી ગયા. જગતને દેખાડી દીધું એને કે જો આટલું હતું ને એ મૂકીને નીકળ્યા છીએ તો અમે સુખી છીએ, તમે લોકો દુઃખી છો. કેમ કે અમારી દોડ એની પાછળ નથી, તમારી દોડ એની પાછળ. સુખથી પરિણામ ખેંચાય છે, સુખ બાજુ પરિણામ લાગે છે. એ એક જ આકર્ષણનું સ્થાન છે. ચાહે ભ્રમથી સુખ માનો તો ત્યાં પરિણામ ખેંચાય, નિભ્રાંતિને સુખને પકડો તો પરિણામ ક્યાં ખેંચાય. તો ચિત્તને ચેતનામાં લીન કરવાની પાછળ કોઈ પણ આકર્ષણનું કેન્દ્ર બિંદુ હોય તો સુખ છે. પ્રશ્ન તમારો બહુ સરસ છે. હવે વાત એટલી રહી છે કે સુખ દેખાતું નથી એની તકલીફ છે. સમજ નથી, લીન થાય ને ત્યાં સુધી. એટલે હવે શું છે કે કોઈ પણ ચીજને માં લીન થવા પહેલા એ ચીજને ઓળખાણ હોવી જોઈએ. એ ચીજની ઓળખાણ હોવી જોઈએ અને ઓળખાણ થવા માટે પરિચય જોઈએ. પછી એ ચીજ સોનું હોય કે હીરો હોય. એમ આત્મામાં ચેતનામાં ચિત્તને લીન કરવું તો ચેતનાની ઓળખાણ થવી જોઈએ. એ ઓળખાણ એટલે નિશ્ચય, એના સ્વરૂપનો નિશ્ચય, સ્વરૂપનું ભાવ ભાષણ, એ ઓળખાણ પરિચય વગર થાય. પરિચય કરવો જોઈએ. કૃપાળુદેવે એક વાક્ય લખ્યું છે કે આત્માને ઓળખવા માટે આત્માના પરિચયી થવું. શું લખ્યું? આત્માને ઓળખવા માટે આત્માના પરિચયી થવું. શું પરિચય કેવી રીતે થાય? કે સહવાસથી. સોનું જુઓ ઘસી અને માણસ જુઓ વસી. સોનાને ઘસતા ઘસતા ઓલા પથ્થર ઉપર, કસોટીનો પથ્થર હોય એના ઉપર તમે ઘસો એટલે તમને સોનાની પરખ આવે. કેમ કે જુદા જુદા ગ્રેડનું સોનું હોય અને તમે જેમ ઘસતા જાઓ એના કલર જુદા જુદા આવતા જાય, એમ એની ચમક ઉપરથી તમને ખ્યાલ આવે કે આ સોનું વધારે સારું, આ વધારે સારું. સોનું ઘણું સોનાપણાનું તમને જ્ઞાન થઈ જાય ઘસતા ઘસતા. એટલે તમે સોનાના પારખું સોની થઈ જાઓ. એમ માણસ જોવો વસી. ઘરમાં બહુ આવે છે પણ અનેક જાતના પ્રસંગો મહિના પછી જ ખબર પડે. ઇન્ટરવ્યુમાં કંઈ એક કલાકના ઇન્ટરવ્યુમાં કે અડધી કલાકના ઇન્ટરવ્યુમાં કંઈ ખબર પડતી નથી. જ્યારે તમે સાથે વસો ત્યારે જ ખબર પડે માણસ જેવો વસી. કેમ કે એમાં પરિચય થાય છે, તમને અનેક જાતના પ્રસંગોથી પરિચય થાય છે. એમ આત્માના પરિચય થવા માટે આત્માના અનુભવમાં આવતા ભાવોનો જે અનુભવ છે એનું ઓબ્ઝર્વેશન, ઇન્ટરનલ ઓબ્ઝર્વેશન થવું જોઈએ. એને આપણે અવલોકનનું સ્ટેજ કહીએ છીએ. પોતાના અનુભવમાં આવતા ભાવોનું અવલોકન કરવું, એટલે કે મને કયા ભાવનો કેવો કેવો અનુભવ થઈ રહ્યો છે એનું અંતર અવલોકન સતત ચાલવું જોઈએ. તો એમાં અનેક જાતના ભાવો આપણા આત્મામાં થઈ રહ્યા છે, અનેક જાતના ભાવો થઈ રહ્યા છે. એ અનેક જાતના ભાવોને સાથે સાથે એક ભાવ એક જાતનો પણ થઈ રહ્યો છે. હવે અહીંયા આનું પૃથ્થકરણ એનાલિસિસ આપણે અંતર અવલોકનનું કરીએ છીએ. જ્યારે તમે અંતર અવલોકન કરો ત્યારે અનુભવમાં આવતા ભાવોનું પૃથ્થકરણ કરો ત્યારે એમાં બે વાત દેખાય છે. એક અનેક પ્રકારના ભાવો અનુભવમાં આવે છે, અને એક એને જાણનારો 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 એવો એક જ પ્રકારનો એક ભાવ પણ અનુભવમાં આવે છે. એમ બે પ્રકારે અનુભવમાં આવતા ભાવો છે. જે રાગ દ્વેષ મોહ આદિ અનેક પ્રકારના વિભાવ અને વિકાર ભાવો છે એમાં જાણવું નથી. આત્માના ભાવ હોવા છતાં એ ભાવો જાણતા નથી, અને જ્ઞાન એને જાણે છે એ એનાથી ભિન્ન રહીને અલગ રહીને જાણે છે. એ અંતર અવલોકન જ્ઞાનનું અને વિભાવોનું સતત ચાલે સતત ચાલે સતત ચાલે, એટલે એનો પરિચય થાય. પરિચય થતાં એની જાતિ પરખાય. જેમ સોનું ઘસતા સોનાની જાતિ અને બીજી ધાતુ જેનું જરૂર નથી એવી બીજી ખબર પડે, એના પર્સન્ટેજ જુદા જુદા છે. એમ આમાં પણ સ્વભાવ જાતિ અને વિભાવ જાતિની પરખ ઊભી થાય અવલોકનથી. જ્યારે પરખ આવે ત્યારે પોતાના પોતાનું જ્ઞાન સતત ચાલે છે, અને એ જ્ઞાન છે એ માત્ર જાણનાર હોવાથી એમાં આકુલતાનો અભાવ છે. જે જે ભાવોને જાણે છે એમાં આકુલતાનો સદભાવ છે. આમ એ બે ભાવોને ડિફરન્શિએટ કરવા કરતો થાય છે. એને ભેદ જ્ઞાન કીધું શાસ્ત્રકારોએ પોતાની ભાષામાં, એને ભેદ જ્ઞાન કીધું કે બે ભાવને જુદા પાડે છે. સામાન્ય માણસ રાગને ને જ્ઞાનને જુદા નથી પાડતો, એ તો ખડનિયારે લાડવો ખાઈ જાય છે એટલે એને લાડવાની મીઠાશ આવતી નથી. એમ હાથી ખડના પૂળામાં બે લાડવા નાખી અને ખડનો પૂળો ચાવે એટલે એને લાડવાની મીઠાશ ન આવે, એટલે ખડ ખાતો એવું જ લાગે. એમ રાગને જ અનુભવે છે અને જ્ઞાનને ચૂકી જાય છે. રાગના પૂળામાં જ્ઞાનનો લાડુ હંતાઈ જાય છે એટલે જ્ઞાનની જે શાંતિ અને સુખની મીઠાશ આવી જોઈએ એનો અનુભવ થતો નથી. આકુલતાનો એકલો અનુભવ પોતે કરે છે. હવે જ્યારે બેને જુદા પાડે ત્યારે જ્ઞાન નિરાકુળ સ્વભાવી છે, એમાં સુખનો સેમ્પલ એને જોવા મળે છે. શું મળે છે? સુખનો સેમ્પલ જોવા મળે છે. સુખની ખાણ હજી નથી જોવા મળતી, સુખનો સેમ્પલ જોવા મળે છે. સોનાની ખાણમાં સોનાનો પથ્થર જોવા મળે છે. પછી જે ભૂસ્તર શાસ્ત્રી છે એને એનું પૃથ્થકરણ કરીને એમ જોવે કે ઓહો, જો આ સોનામાં સોનાના પાર્ટિકલ્સ આટલા પ્રમાણમાં છે અને માટીના પાર્ટિકલ્સ આટલા પ્રમાણમાં છે તો આ ખાણની અંદર આટલા લાખ ટન સોનું નીકળે. એ સોનાની પથ્થરમાં લાખો ટન સોનું જોવે છે. પછી શું જોવે છે? સેમ્પલમાં લાખો ટન સોનું જોયું, રગડીને ખાણ જોઈ લીધી એને. આ એક નજરનો વિષય છે. એમ પહેલા જ્ઞાનની પર્યાયમાં, એકલા જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન માત્રમાં, એ જુઓ જ્ઞાન માત્ર શબ્દ વાપરો છે. શું? જબ જ્ઞાન માત્ર કા અનુભવ કિયા જાતા હૈ, શું શબ્દ વાપરો છે? માત્ર જ્ઞાન, એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન જ્યાં તમે જુઓ, જુઓ એટલે એના અનુભવને જુઓ, શું જ્ઞાનના અનુભવને જુઓ, તમે માત્ર જ્ઞાનના અનુભવને જુઓ તો એ નિરાકુર સ્વભાવે સુખના સેમ્પલ વાળું દેખાશે. પછી નજર લંબાવે, લંબાય છે ત્યાંથી કે આ તો સતત ચાલે છે, મારું જ્ઞાન અનંતકાળથી પ્રવાહિત છે અને અનંતકાળ સુધી આમના જ્ઞાન નીકળ્યા જ કરશે. આ જ્ઞાનને બંધ જ કરી શકાતું નથી, બંધ કરવું હોય તો બંધ કરી શકાતું નથી. માટે ખરેખર કોઈ અંદરમાં બહુ મોટું ડિપોઝિટ પડ્યું છે કે જેમાંથી આ જ્ઞાનનો પ્રવાહ ચાલે છે. જેમ આપણે પેટ્રોલિયમ નીકળે છે તો એના ઉપરથી નીચે ગયા વગર એના તજજ્ઞો છે એ ડિપોઝિટને નક્કી કરે છે કે આટલા કરોડ ક્યુબિક ઘન મીટર પેટ્રોલિયમ અહીંયા દેખાય છે એમને, તેના ઉપરથી નક્કી કરે છે બોરની સાઇઝ અને નીકળવાનો ફોર્સ, કે 4 ઇંચના 6 ઇંચના બોરમાંથી આટલા ફોર્સથી નિરંતર જો નીકળતું હોય ફુવારો છૂટે અંદરથી, 24 કલાક નીકળ્યા કરે અંદરથી વગર મશીનરીએ, પંપિંગ સેટ ગોઠવવો ન પડે. અંદર ઘણું પડ્યું છે મિત્રાતું નીકળે એમ એ પોતાના જ્ઞાનને અવલોકતા અવલોકતા એનું સતતપણું જ્યારે જુએ ત્યારે એને જ્ઞાનની ખાણે દેખાય અને સુખની ખાણે દેખાય. જ્યારે સુખની ખાણ એને જોવામાં આવે ત્યારે સુખની પાછળ દોડતી વૃત્તિ, દોડતી નહીં, સુખની પાછળ આંખો વીંચીને જોખમ કરવાનારો માણસ છે આ તો. 40,000 ફૂટના પ્લેનમાં હું તો ઉપર ઉડીએ છીએ, શું કરવા, શું કરવા ત્યાં જઈએ છીએ, ત્યાં ત્યાં કંઈ લાડુ હશે, જેથી પડે તો હાડકું હાથમાં આવે. પણ સુખની ખાતર બધું જોખમ કરીએ છીએ. એટલું સુખ પાછળની દોડ છે કે અનંતકાળથી થાકતો નથી. સુખ નથી દેખાતું તો થાકતો નથી, તો સુખ દેખાય ત્યારે શું થાય, 83 મૂકો. એનું ચિત્ત ચેતનામાં લીન થયા વગર કારણ આ છે, સુખનું કારણ છે. સુખનો નિશ્ચય થવો, પરિચય પૂર્વક નિશ્ચય થાય, બીજી રીતે નિશ્ચય થાય. એટલા માટે આખી ચેનલ ગોઠવી છે, નીચે ડિસ્કેન્ડિંગ લાઈન છે કે પરિચય કરવો, સતત અવલોકન કરવું. સતત અવલોકન ન ચાલે એના માટે શું કરવું, એ પ્રોબ્લેમ ઊભો થાય તો કે તારું ધ્યેય નક્કી કર. જ્યાં સુધી તું ધ્યેયનો નિર્ધાર નહીં કર, ટાર્ગેટ નક્કી નહીં કર, ત્યાં સુધી ઉપાદ નહીં આવે. કરોડો બે જ કમાવા હોય તો કારખાનું મોટું નાખવું પડે, 10 રૂપિયામાં કમાવા હોય તો શાકભાજીને લારી લઈને બેહો. શું બસ ઉપાડ આવશે, ધ્યેય નક્કી કરો કે અનંત સુખ પામવું છે, કેટલું કાયમ માટે જોઈએ અને અધૂરું ન પાલવે, ઓછું ન પાલવે, પૂરેપૂરું ને હંમેશના માટે જોયું છે. પછી પ્રયત્ન એના પ્રમાણમાં પડવાનો, ઉપડવાનો, ઉપડવાનો, ધ્યેય બાંધવું જોઈએ. ધ્યેય બાંધવા માટે અંતઃકરણની શુદ્ધિ જોઈએ, અંતઃકરણની શુદ્ધિ માટે વેદના જોઈએ.